ભગવાન જ્યારે આવો વિવેક અંતઃકરણમાં સુજાડે ત્યારે માણસના પોતાની અંદર પણ વિવેક જાગૃત નથી થતો, હોય પણ સુસુપ્ત પડેલો હોય. અને વિવેક જ્યાં સુધી જાગૃત ન થાય ત્યાં સુધી માણસ ક્યારે પણ સુખી કે સજ્જન તરીકે સંત તરીકે પણ એનો, સંત હંસ જે સારગ્રાહી છે જીવનનો અને જગતમાં સાર શું છે એ જે કાઢી લે એનું નામ સંત. અને સંત ને હંસ કયો, ગુણગ્રાહી કયો. અહીંયા ગાડી જ્યારે વિધાતા આવો વિવેક આપે ત્યારે જ તબ તજી દોષ ગુનાહી મન રાતા. મન હંમેશા પારકાના દોષોમાં જ રમ્યા કરતું હોય છે, પારકાના દોષ જોયા કરે, એને સદગુણ ના દેખાય કે ભાઈ આટલું સારું કરી રહ્યા છે કે આટલું સારું થયું છે, માત્ર દોષ દ્રષ્ટિ જ નીકળ્યા કરે એના તરફ કે આ વ્યક્તિ ક્ષમતાવાળી છે અને આટલી બધી આવી પરિસ્થિતિની વચ્ચે આટલું કામ સારું કર્યું છે એવું એની જીભ ઉપરથી નીકળે જ નહીં ને, માત્ર દોષ જોયા કરે. એટલે જેને કહેવાય ને છિદ્રાન્વેષી, પારકાનું કાણું દોષ પાડ્યા કરવા ને એના છિદ્ર જોયા કરવા બસ. અહીંયા જ્યારે ભગવાન એની પર કૃપા કરે તબ તજી દોષ, ત્યારે દોષ દ્રષ્ટિ ટળે. માણસની મોટા ભાગે દોષ દ્રષ્ટિ જ હોય છે, એને સારું દેખાયા કરતા ખરાબ પહેલું દેખાતું હોય છે. પણ ભગવદ કૃપા થાય ત્યારે કોઈક જ એવી વ્યક્તિ હોય યુધિષ્ઠિર જેવી કે જેને દોષ દેખાય નહીં માત્ર સદગુણ જ દેખાય. પણ દુર્યોધન જેવો હોય, ગમે તેવો સંત હોય સાધુ હોય સજ્જન હોય પણ એનામાંથી દોષ શોધી કાઢે કે માટી હાથ બગડે પગ બગડે કચરો કરે, આ બધા દુર્ગુણ હોય. ભાઈ સરસ માટીનું વાસણ બનાવવામાં આવે કલાકૃતિ વાળું તો કેટલું સરસ લાગે, તો માટીમાં દુર્ગુણ ક્યાં રહ્યો? આમ તજી અવગુણ, એની દોષ દ્રષ્ટિ નીકળી જાય. તજી તબ તજ દોષ ગુનહી મન રાતા, અને એને સદગુણ પ્રત્યે મનની અંદર રમવાની ઈચ્છા થાય કે દુરાચાર વડે મનથી બહુ રમ્યો અને એમાંથી કશું જ ન નીકળી શક્યું, ત્યારે લાવને કોઈ સંતની પ્રેરણા થાય, કોઈ સદગુરુ પ્રાપ્ત થાય, ત્યારે દોષ દ્રષ્ટિ દૂર થાય. ગુનાહી મન રાતા, એને કે આમ જોતો ખરો આમાં કેટલું સરસ છે પણ નહીં એમાં દોષ છે, જ્યારે એને વાસ્તવિકતા સમજણ પડે ના આની અંદર તો ઘણા બધા સદગુણ છે, તો એ દુર્ગુણની દ્રષ્ટિ કાઢી નાખી અને સદગુણનો સ્વીકાર કરતા શીખશે. અને એ જ્યારે વિધાતા એની ઉપર ભગવાન એની પર કૃપા કરે ત્યારે જ દોષ દ્રષ્ટિ મટીને ગુણ દ્રષ્ટિ એનામાં આવે અને દરેકમાં સદગુણ જોવાની દ્રષ્ટિ રાખે માત્ર દુર્ગુણ નહીં. તો એના ભાવથી કહે છે ક્યારેક કદાચ ભૂલથી કાળથી એટલે કોઈ પરિસ્થિતિ હોય, ક્યાંક સ્વભાવ કંઈક એવો બની ગયો હોય, કર્મ બરિયાય ક્યાંક પ્રબળ કર્મ હોય, પ્રબળ પ્રારબ્ધ હોય, એ ગમે એટલો પ્રયત્ન કરીએ તો પણ એ માણસને છોડતું નથી, પીડાયા કરે પીડાયા કરે. અને એ પ્રબળ પ્રારબ્ધ માંથી એને કોઈ ન છોડાવી શકે. એટલે અહીંયા કર્મ બરીયાઈ જબરજસ્ત, જે કર્મ અત્યંત ભયંકર કર્યા હોય કઠોર પાપ, એના માટે અહીંયા તુલસીજી કહે છે કર્મ બરીયાઈ. કર્મ ફલની પ્રાપ્તિ એટલી બધી પ્રબળ હોય છે કે માણસને એ ભોગવે જ છૂટકો. એટલે કાળનો, કર્મનો, સ્વભાવનો આ બધા જ સ્વભાવ જબરજસ્ત આક્રોશ વાળો થઈ ગયો હોય તો માણસ પોતે પોતાને આધીન ના રહે, પણ જે કોઈ આવેગ આવ્યો હોય એને આધીન થઈ જાય. જેને કંઈક પરાધીન, પરાધીન એટલે તમે તમારા વશમાં નથી. કોઈ વ્યક્તિને આધીન થયા કરતા તમે તમારી જાતને જ ક્રોધને આધીન કરી દો તો તમે પરાધીન થઈ ગયા. લોભને આધીન કરી દીધી તો તમે તમારા પોતાના ના રહ્યા. વિષય વાસનાઓ કામનાને આધીન થઈ ગયા તો તમે તમારા પોતાના નથી રહેતા. કઈક વૃત્તિઓ બીજે બીજાની થઈ જતી હોય છે. એટલે આ બધાને કહેતા કહ્યું કે કાલ કાલ સ્વભાવ કરમ બરિયાઈ, જબરજસ્તી આ રીતે માણસ એના તરફ તણાઈ જાય. માણસને ગમે એટલું તરતા આવડતું હોય પણ ભયંકર પૂર આવ્યું હોય તો એમાં તો આ કર્મ બરિયાઈ આનું નામ. એને તરતા આવડતું હોય તોય ખેંચી જાય, ન બચી શકે. ભલે ભલે એવું પ્રકૃતિ વસ ચૂકાઈ ભલા, ક્યારેક સ્વભાવગત, ક્યારેક કોઈ પ્રકૃતિની પરિસ્થિતિને થઈને પ્રતિકૂળ બની જવાય ત્યારે ભલે એવું પ્રકૃતિ બસ ચૂકાઈ. અને સજ્જન માણસ પોતાની પ્રકૃતિ થી કદાચ અજાણતા ભૂલ કરી બેસે, જેને કહેવાય ભલે એવું પ્રકૃતિ બસ ચૂકાઈ ભલાય. કોઈ પરિસ્થિતિ એવી હોય કે વાતાવરણ એવું હોય કે માણસથી એ પ્રકારની ભૂલ થઈ જ જાય, એમાં એનો દોષ નથી હોતો, પરિસ્થિતિનો દોષ થઈ જતો હોય છે. ક્યારેક પરિસ્થિતિને વશ થઈને કે પરિસ્થિતિથી વિવશ થઈને પણ માણસનાથી ભૂલ થઈ જાય. તો કહ્યું ભલે એવું પ્રકૃતિ વશ પોતાની સજ્જનતા છૂટી જાય, સત્કર્મ છૂટી જાય, પણ છતાંય એને સુધારી લેવામાં આવે એનું નામ સજ્જન કહેવાય. પણ ભૂલ કર્યા પછી ભૂલનો સ્વીકાર કરવાની ઈચ્છા જ ન થાય, મેં ભૂલ કરી છે એવું એનું અંતઃકરણ કે એમની જીભ બોલી જ ના શકે. ભૂલ કરી હોય છતાં તો એ પોતાની ભૂલને સ્વીકારવા તૈયાર ન થાય ત્યારે કેટલું મોટું પાપ. તો એના માટે કહ્યું સો સુધારી હરિજન જીવી લે. પણ જે સજ્જન માણસ છે, જે ભગવદ્ ભક્ત છે, એ પોતાની ભૂલને સ્વીકારી લે કે હા આ મારી ભૂલ છે, અને એને એ પોતે સુધારી લે. ઘણા માણસને આદત હોય ભૂલને ભૂલ તરીકે સ્વીકારે જ નહીં, અને તો પછી સ્વીકારે જ નહીં, ત્યાં સુધારવાની તો વાત જ ક્યાં રહી, હઠી થઈને બેસે, જીદ કરે કે મારી ભૂલ છે જ નહીં. પણ સજ્જન હોય તો એનો સ્વીકાર કરી લે, કારણ કે એનું એનું સ્વભાવ સાધુ ચરિત છે. ભૂલનો સ્વીકાર કરી એને સુધારવા માટે પ્રયત્ન કરશે, અને જો સુધારવા માટે પ્રયત્ન કરે તો પોતે પણ સુધરી જાય. પણ જો ભૂલને ભૂલનો સ્વીકાર ન કરે અને એનામાં પરિવર્તન ન આવે તો માણસ ભૂલને માર્ગે આગળ ને આગળ વધ્યા કરશે. જેમ પર્વતને રસ્તે આગળ ને આગળ ઉપર ચડ્યા કરે તો પર્વતની ઊંચાઈ ઉપર પહોંચી જાય, એમ ભૂલના માર્ગે ભૂલનો સ્વીકાર કર્યા સિવાય આગળ ને આગળ ચડ્યા કરે તો પર્વત ના ટોચની માફક ઊંચે ચડી જાય ભૂલ ની અંદર. સો સુધારી હરિજન જીમિલે. પણ જે સજ્જન છે, ભગવદ ભક્ત છે, જેના મનની અંદર કંઈક સદભાવના છે, એ પોતાની ભૂલને સ્વીકારીને એને સુધારવા માટે અવશ્ય પ્રયત્ન કરશે. દલી દુઃખ, અને એનાથી શું થશે? દુઃખને દૂર કરી શકાશે, દુઃખને દળી નાખે. દુઃખ કારણ કે દોષ એને ભૂલ સ્વીકારી લીધી, સુધારી લીધી, અને એને કારણે એ દુઃખમાંથી બહાર નીકળી જશે. દલી દુઃખ દોષ, દુઃખ અને દોષ એના નીકળી જશે, અને વિમલ જસ લઈ એને યશ મળશે. ભાઈ આ માણસ સજ્જન છે, એને ભૂલ કબૂલીને સુધારી પણ નાખી, બહુ સારો ભલો માણસ છે. આટલો તો એને અને વિમલ યશ, ભૂલ સ્વીકારીને સુધારવામાં એને એને યશ મળશે. કેવો? નિર્મળ, દાગ વગરનો યશ. પાંડવો યુધિષ્ઠિર જુગાર રમવાની ભૂલ કરી 13 વર્ષનો વનવાસ થયો, પણ પછી સુધારી લીધી ભૂલ. પછી ફરી આમંત્રણ આપ્યું યુધિષ્ઠિરે કે હવે મારે જુગાર નથી રમવું. તો આમ એ આજે ધર્મરાજ યુધિષ્ઠિર કહેવાયા. કેમ? એને કારણે તજ દુઃખ દોષ વિમલ જસ, એને નિર્મળ યશ મળ્યો એક સજ્જન તરીકે. અને પ્રાતઃકાલની અંદર જે ચિરજીવીઓને યાદ કરવાના એમાંના એક. તો આટલો મોટો યશ કે ભાઈ કોઈ પણ સમયે યુગો પછી પણ યુધિષ્ઠિરને યાદ કરજો, તમારું સુખ થશે, તમારું કલ્યાણ થશે. આ વિમલ યશ નહીં, કારણ ધર્મપરાયણ હતા. પોતાની જ્યાં જ્યાં ભૂલો હતી ભૂલો સ્વીકારી લીધી, સુધારી લીધી અને આગળ વધ્યા છે. આમ દલી દુઃખ દોષ વિમલ આ નિર્મળ યશ જોઈતો હોય તો આપણે પણ આપણા જીવનની અંદર આપણા સ્વભાવને સુધારીએ, આપણી ભૂલનો સ્વીકાર કરીએ, અને ભૂલની અંદર પણ પરિવર્તન સુધારો આવે તો આપણને પણ એવું જ આત્મસુખ મળશે. અને એ નિર્મળ યશ મળ્યા જેટલું સુખ આપણે અનુભવી શકીશું.